अभी संवत 2492 कार्तिक सुद 11 गुरुवार तारीख 4/11/65 ना दिन पूज्य श्री कांजी स्वामी नु श्री परात प्रकाश का पहला अधिकार ने गाथा 58 અને 59 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન કરણ પ્રવચન નંબર 41
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌરિદાનમ നമോ നുരി സൗവായിരിയാണ് നമോ നുരി സൗജായണം നമോ നുരി സൗ ത്രികാലവർത്തി ശ്രാവണം ഓംകാരമെന്തു സംയുക്ത നിത്യം ജയന്തി യോഗിന കാമതം ഔഷധം ചെയ് ഓംകാരായ നമോ നമ മംഗളം ഭഗവാനയോ മംഗളം ഗോകുമോ മംഗളം കുൻകൊണ്ടാരി ഉജേന്ദ്ര മംഗളം നമോ സുമതി സ്വാഹായ സ്വാനുഭൂത്യാചാസ്തി സ്വഹായ ഭവായ സർവാണ
आत्म प्रकाश पहला भाग में 58 गाथा संचालक आवाज जीव से जीव ये स्वभाव की वस्तु अखंड है अनादि अनादि आत्मा શુદ્ધ બુદ્ધ અખંડ સ્વભાવ એને દ્રવ જાણવો સમજવું છે ને આત્મા શુદ્ધ છે પવિત્ર છે અને બુદ્ધ નામ એકલો જ્ઞાન નો પિંડ છે અને તે અખંડ છે એવા સ્વભાવવાન ને જીવ કેવો એને દ્રવ કેવું એમ કે સમજાણું કઈ એને દ્રવ જાણવું દ્રવ એટલે વસ્તુ એટલે શુદ્ધ છે જ્ઞાન પિંડ છે એક અખંડ છે એવા સ્વભાવવંત ને જીવ દ્રવ કહેવામાં આવે છે એનામાં ગુણ દર્શન ને જ્ઞાન મુખ્યપણે બે મુખ્યપણા ની વાત છે દર્શન ને જ્ઞાન ગુણ છે એ આત્મામાં એમાં જ્ઞાન ગુણ ની 8 અવસ્થા છે એ અવસ્થા પોતામાં પોતાને કારણે છે એમાં સિદ્ધ કરવું છે સમજાણું કઈ આત્મા વસ્તુ અખંડ સિદ્ધ ચૈતન્ય પદાર્થ એનો દર્શન ને જ્ઞાન એવા બે ગુણ સ્વભાવ છે ગુણ સ્વભાવ એનો જ્ઞાન ગુણ એની 8 દિશા છે મતી સુત ને અવધિ એટલે વિભંગ એવી 3 દિશા પણ એ જ્ઞાન ગુણ ની આત્મામાં આત્મા થી આત્મામાં છે એ બીજી ચીજ ને લઈને નથી એમ સિદ્ધ કરવું છે જાણું કઈ મતી અજ્ઞાન હો સુત અજ્ઞાન હો કે વિભંગ હો પણ એ જ્ઞાન ની વિપરીત પર્યાય ભલે અજ્ઞાન પણ એ આત્મા ની આત્મામાં આત્માને કારણે દ્રવ્ય અખંડ એનો જ્ઞાન ગુણ એક અખંડ એની આ પર્યાય 8 પણ પર્યાય ગુણ ની અવસ્થા છે એ કોઈ પરની કર્મ ને કારણે નથી આત્મામાં મતી સુત ને અવધિ 3 અજ્ઞાન એ પણ પોતાના કારણે છે અને જ્ઞાન ની 5 દિશામાં 4 દિશા સંયક મતી સંયક સુત સંયક અવધિ ને મનુપર્યાય એ જ્ઞાન ની પર્યાય આત્માની પોતાની અવસ્થા પોતાને કારણે છે સમજાણું કઈ અને કેવલ જ્ઞાન એ આત્માની પૂર્ણ શુદ્ધતા છે 4 જ્ઞાન ને 3 જ્ઞાન અજ્ઞાન અંધ છે અશુદ્ધ છે તેથી તે આદરણીય નથી હે છે અને આત્મા અખંડ ગુણ જ્ઞાન એનો પર્યાય પૂરણ કેવલ દિશા એ શુદ્ધ છે એ અખંડ છે માટે તે પર્યાય આદરણીય નામ પ્રગટ કરવા લાયક છે સમજાણું કઈ એ પ્રગટ કેમ થાય કે જે આત્મા છે એમાં એનો જ્ઞાન ગુણ છે એ ગુણના ભરનાર આત્મામાં દ્રષ્ટિ કરવાથી એ કેવો જ્ઞાનની પર્યાય ગુણ માંથી પ્રણમીને આવે. કેવો જ્ઞાન માટે પણ એ પર્યાય સંગ્રહણ છે, મનુષ્ય દેહ છે માટે છે એમ નથી એમ કે છે. સમજાણું કઈ જ્ઞાન ની વાત કરી આઠમી કરીને, હવે દર્શન ની આમાં નથી, ટીકા માં છે. હવે આત્મામાં એક દર્શન નામનો ગુણ છે, ત્રિકાળ વસ્તુ પોતે અખંડ શુદ્ધ બુદ્ધ, એનો દર્શન નામનો ગુણ છે. એની ચાર દિશા છે, કેવલ દર્શન, અવધિ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. આમ થી પડ્યું અચક્ષુ ચક્ષુ કેવલ દર્શન, એમાં જો ન્યાથ્યું પડ્યું. જો પેલું કેવલ દર્શન, કેવળ દર્શન કે સકળ અખંડ છે, શુદ્ધ છે, અખંડ છે, શુદ્ધમ આખું અખંડ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, હો કેવળ દર્શન પર્યાય આત્માની, આત્મા વસ્તુ એનો દર્શન ગુણ, એની કેવળ દર્શન પર્યાય આખી અખંડ છે ને શુદ્ધ છે. સકળ અખંડ ને શુદ્ધ, સકળ અખંડ એટલે પૂર્ણ અખંડ છે. અને શુદ્ધ માંથી કેવળ દર્શન નો પર્યાય આદરણીય નામ પ્રગટ કરવા લાયક છે. એ પ્રગટ કેમ થાય? ગુણ જે દર્શન નો ધરનાર જે આત્મા, એની અંતર નો આશ્રય કરવાથી કેવળ દર્શન નો પર્યાય પ્રગટ થાય. સમજાણવામાં એમાં ત્રણ ચક્ષુ આદિ ત્રયમ વિકળ ને અશુદ્ધ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, ચક્ષુ એક આખી આ દેશો નહીં આપણને એની યોગતા દેખાય, અને ચક્ષુ સિવાય ચાર ઇન્દ્રિયો ચક્ષુ, અને અવધિ એ ત્રણ વિકળ છે. વિકળ એટલે અખંડ છે અને અશુદ્ધ છે. એ માટે તે વેય છે. દર્શન ની ત્રણ પર્યાય અવધિ દર્શન, અચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન ની પર્યાય ની વાત છો. એ થાય છે પોતામાં, પોતાના ગુણ ની પર્યાય છે. એ પર્યાય થઈ પોતામાં પોતાને કારણે, પણ એ ત્રણ ખંડ છે, અશુદ્ધ છે, માટે કેવળ દર્શન પ્રગટ કરવા લાય છે. કેવળ દર્શન એ આત્માની દર્શન ગુણની શુદ્ધ અખંડ દશા છે. એ દશા આત્માને આશ્રય પ્રગટ થાય. સમજાણું કઈ? એ વાત એમાં નથી, એ છે ટીકા માટે. હવે ગુણા ત્રિવિધા ભવંતિ એમ છે, અંદર ગુણના ત્રણ પ્રકાર છે. બીજા બધા ગુણો લેવા છે, એટલે બે કીધા ને, હવે બીજા બધા ગુણો લેવા છે. જ્ઞાન દર્શન ના ગુણો ની વાત કરી, એની પર્યાય ની વાત કરી. હવે ગુણ ના ત્રણ પ્રકાર છે, સાધારણ છે, કેટલાક અસાધારણ છે, કેટલાક સાધારણ ને અસાધારણ છે. એની વ્યાખ્યા થઈ છો. સાધારણ એટલે ઘણામાં હોય તે સાધારણ, અને ખાસ માં હોય ને બીજામાં ન હોય એ અસાધારણ. ભૂતગળ માં અમૂર્ત ગુણ નહીં પાડી જાતે, ધ્યાન રાખજો. આ પરમાણુ છે ને ભૂતગળ, જળ, રજકમ કે ખંડ, એમાં અમૂર્તપણું નથી. એ માટે પાંચું કી અપેક્ષા સાધારણ, શું કીધું? એ પૂજગળ સિવાયના પાંચ પદાર્થ છે, જીવ, આકાશ, ધર્મ, ધર્મ ને કાળા, એ અપેક્ષા અમૂર્તપણું સાધારણ છે. પાંચમાં બધામાં છે અમૂર્તપણું, પૂજગળ સિવાય પાંચ પદાર્થમાં સાધારણ છે, બધામાં છે, ઘણામાં છે. સમજાણું કઈ? સીધી વાત છે કે નહીં? અમૂર્તપણું ઉપજોગ સિવાય પાંચ માં ઘણા માં છે એટલે સાધન છે. ઉદગળ ની અપેક્ષા સાધન છે. ઉદગળ માં અમૃત પણ નથી એ અપેક્ષા એ પાંચ માં ઉદગળ ની અપેક્ષા અસાધન કહેવામાં આવે છે. સમજાવવામાં પણ આ રીતિ હવે તો શીખવું પડશે કે નહીં શું શીખું. આ આત્મામાં દ્રવ્યપણું ગુણપણું ને પર્યાયપણું એમ જળમાં જળ કે આત્મા સિવાય પાંચે એમાં દ્રવ્યપણું ગુણપણું ને પર્યાયપણું એના પ્રકાર વર્ણવે છે. આત્મામાં ભગવાન આત્મા એ દ્રવ્યપણું તો એનું શુદ્ધ બુદ્ધ ને અખંડ સ્વભાવ અને ગુણપણું એનું જ્ઞાન ને દર્શન એમ લીધું કહેવું મુક્તપણું લીધું ને એના પર્યાયો આઠ ને ચાર લીધા. એક એક પર્યાય પૂરી છે કે આદરણી છે બીજી છે કે અંધ છે કે અશુદ્ધ છે. હવે એ જીવમાં પાછા બીજા અનંતા ગુણો છે પાછી બે તો મુખ્ય ખાસ અહીં વસ્તુ કીધું કે જીવ અને બધા ઉદગોમાં કે પાંચે સહયોદ્રીમાં અનંત ગુણ છે. એમાં ઉદગળમાં અમૃત ગુણ નથી. બે પૂદગળમાં અમૃત પણ એ અપેક્ષા એ પાંચોની અપેક્ષા ધારણ પાંચ પદાર્થ છે પૂદગળ સિવાય એ બધામાં અમૃત પણ છે. માટે ઘણામાં છે માટે સાધારણ અને પૂદગળ ની અપેક્ષા પૂદગળમાં નથી એ અપેક્ષા એ પાંચમાં અસાધારણ કહેવાય. સમજાણું કયામાં સમજાણું નહીં પરમાણુ છે ઉદગો એમાં અમૃતપણું નથી એક વાત. હવે પાંચ પદાર્થો છે એમાં અમૃતપણું છે પણ ઘણા છે ને એ અપેક્ષા એને સાધારણ કહેવાય. આ એક માં આમાં નથી ને એ અપેક્ષા આનો જ અમૃત ગુણ માંથી અસાધારણ કહ્યો. સમજાણું કઈ હવે પ્રદેશ ગુણ લેવો છે. પ્રદેશપણું ઘણા પ્રદેશપણું ઘણા પ્રદેશપણું આત્માના અસંગ પ્રદેશ ધર્માના અસંગ પ્રદેશ અધર્માનો પ્રદેશ આકાશનો અનંત પ્રદેશ ઉદગળમાં પણ બે થી આદિ ઘણા પ્રદેશ પરમાણુ ને જોડાય. તો પ્રદેશ ગુણ કાળ કે વિના અથવા પરમાણુ કે વિના પાંચે દ્રવ્યમાં પાયા જતા બીજા પણ ઘણા પૂદગળો છે ને બે પરમાણુ થી મળી અંગ પૂદગળો છે એ અપેક્ષા એ પાંચી અપેક્ષા એ પ્રદગુણ સાધારણ છે. કારણ કે કાળ અને એક પરમાણુ ને છોડી દઈએ તો બધા પરમાણુઓ અને બધા આકાશ આદિ ગુણો છે એ બધામાં પ્રદેશ ગુણ છે. માટે એ પ્રદેશ ગુણ ને સાધારણ કહેવામાં સાધારણ એટલે ઘણા માં છે માટે સાધારણ કહેવામાં આવ્યો છે. ગોદડા ની ખબર હોય એને બધી રાજના ગોદડા કેટલા રાખ્યા છે આ શું છે એની વાત એમ છે. સારામાં ગુણો શું એની અસ્થિ શું એના પ્રદેશ શું ક્ષેત્ર શું એ બધું બતાવે છે. સમજાણું કઈ ઉદગળ નું મૂકપણું નથી અહીં તો જ્ઞાન નું જ મૂકપણું છે. હા જ્ઞાન જાણે છે કે આ પૂદગળ છે એમાં જાણ્યું કોને મૂકપણું થઈ ગયું ઉર્ધપણું જ્ઞાન નું ઉર્ધ ગુણ છે ને એનો ઉર્ધત્વ. હા માની બેઠો છે પૂદગળ નું મૂકપણું ખોવાઈ ગયો છે એમ કહે છે. સમજાણું કઈ એક પરમાણુ ને એકા એક પ્રદેશી છે એમાં જાજા પ્રદેશ એની અપેક્ષા એની એક થોડી જો કહે છે અને જાજા પરમાણુઓ અને જાજા પ્રદેશ વાળા ધર્માસ્ત્રમાં કા સુખાવ એ અપેક્ષા પ્રદેશ ગુણ ને સાધારણ કહેવામાં આવે છે. ઘણામાં તે માટે સાધારણ અને કાળ અને પરમાણુમાં નહીં પાડવાથી કાળ ને પરમાણુ અપેક્ષા અસાધારણ છે. એક કાળમાં બે પ્રદેશ નથી, ઘણા પ્રદેશ નથી, પરમાણુમાં પણ ઘણા નથી. એટલે એક પરમાણુ ને કાળ ની અપેક્ષા એ બીજા પ્રદેશોને અસાધારણ કહેવામાં સમજાણું કાંઈ બીજા પ્રકારનું સાધારણ. આ તો સાધારણ વનસ્પતિ ને અસાધારણ વનસ્પતિ નથી આવતી. સાધારણ વનસ્પતિ ને અસાધારણ વનસ્પતિ હે એક શરીરમાં અનંતા ભેગા એને સાધારણ વનસ્પતિ કહેવાય. નિરોધ એક શરીરમાં અનંતા ભેગા એ સાધારણ, એક શરીરમાં એક એક એને અસાધારણ. અસાધારણ એટલે પ્રત્યેક સાધારણ. લૌકિક ની વાત સાધારણ ભરવું પડે છે ને એમ કે છે. અહીં તો જો વસ્તુને ક્ષેત્રથી અને એના ગુણોથી કઈ રીતે કઈ દ્રવની અંદરમાં છે એનું અહીંયા ભગવાને કહ્યું એનું વિવેચન છે. જો ભાઈ અમૂર્ત પણ પાંચી દ્રવ્યમાં છે એ કુદગોમાં છે, એ પાંચીમાં ઘણા થયા ને એ પૈસા એને સાધારણ કહ્યું. આમાં પૂતગોળમાં નથી એ પૈસા ખાસ એમાં છે માટે એને અસાધારણ કહ્યું. હવે પરમાણુ અને કાળાણુમાં પ્રદેશ નથી, જાજા એક જ છે. એથી એ સિવાયના બધા દ્રવ્યો પ્રદેશો ઘણા છે માટે ઘણાને અપેક્ષા કહીને સાધારણ કહીએ. ઘણામાં ઘણા છે, ઘણામાં ઘણા છે, ઘણા દ્રવ્યમાં ઘણા માટે સાધારણ કહીએ. અને કાળને પરમાણુની અપેક્ષા એ કાળને પરમાણુ એક પ્રદેશ ઘણા પ્રદેશ નથી, એની અપેક્ષા એ ઘણામાં, આની અપેક્ષા એ ઘણા ભલે હોય પણ આની અપેક્ષા એને અસાધારણ કહીએ. સમજાણું કાંઈ તો પરમાણુ ને કાળ એના પ્રદેશ જાજા નથી. એ અપેક્ષા એ જાજા પ્રદેશ આમ છે એ જાજાની અપેક્ષા એને સાધારણ કહીએ. આની અપેક્ષા પણ આ બે ની અપેક્ષા એ આમાં ઘણું નથી માટે એને અસાધારણ કહીએ. સમજાણું કાંઈ ઉદગળ દ્રવ્યમાં મૂર્તિ ગુણ અસાધારણ છે. દેખો ઉદગળ ગુણમાં મૂર્તિ તો અસાધારણ છે, કેમ કે પાંચમાં નથી, એનામાં જ છે, એનામાં જ છે માટે અસાધારણ. ઈસી મેં પાયા જાતા હે અન્યમાં નહીં. અને અસ્તિત્વદાદી ગુણ ઈસમાં ભી પાયા જાતા હૈ અન્યમાં ભી પાયા જાતા હે. દેખો અસ્તિત્વ એટલે હોવાપણું પ્રદિષ્ઠ ગુણ એ પરમાણુમાં છે, કઈ દ્રવ્યમાં છે માટે તે ગુણોને સાધારણ કહેવામાં, બધામાં રહેલા માટે તેને સાનો ગુણ બધામાં રહેલો એમ નહીં, પણ જેવું હોવા પણ પરમાણુમાં અસ્તિત્વ ગુણ છે એવો જેમાં અસ્તિત્વ ગુણ છે એવો આકાશમાં અસ્તિત્વ ગુણ છે એ અપેક્ષા એ અસ્તિત્વ છે એવા ગુણની અપેક્ષા એ બધામાં છે માટે તેને સાધારણ કહેવામાં આવે છે. સમજાય છે? આમાં તો બહુ સાદી વાત છે, આ કઈ બહુ એવી નથી, પણ જો સાધારણ સાધારણ નીકળાય ખરું થયું. ભણવા હે કઈ ખંડો આનંદ ભૂલતો નથી, એને પકડતા નથી આવડતો માટે ગુંચવાય. સમજાણું કઈ રાતે પૂછત આવડશે કે નહીં એમ કે નહીં? આ તો પરોબર શું કીધું? અસ્તિત્વવાદી ગુણ ઈસમે દીપાય, ઈસમે એટલે પૂતગલ માં પણ અને બધામાં પણ છે. એ માટે એ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેત્વ, ગુરુલોગત્વ આવે છે ને, છ ગુણ આવે છે ને, એવા અનંતા ગુણો એ બધામાં છે. માટે સાધારણ બધામાં એક એમ નહીં પણ બધામાં છે, માટે તેને સાધારણ કહેવામાં આવે. ચેતનપણા પૂતગલમાં સર્વથા નહીં પાયા જતા. ચેતનપણું પૂતગલમાં બિલકુલ નથી. પૂતગલ પરમાણુ કો બસ એટલી વાત. પૂતગલ પરમાણુ કો દ્રવ કહેતે હૈ, પૂતગલની વાત છે, દ્રવ ગુણ લીધેલી. પૂતગલ પરમાણુ ને દ્રવ કહે છે, એનો સ્પર્શ રસ ગંધ વરણ થી મૂર્તિ થી પૂતગલ નો વિશેષ ગુણ છે. અને અણસબ દ્રવ્યો મેં ઉનકા અર્થી એટલી વાત ત્યાં છે. હવે એનો ખુલાસો છે ને, શેષ દ્રવ્યાણા યથા સંભવ જ્ઞાતવ્યમ, એનો ખુલાસો કરે છે. હવે બીજા ચાર દ્રવ્યા બ્રહ્માણુ ને જીવ સિવાય ધર્માસ્થી અધર્માસ્થી આકાશ ને એમના સ્વરૂપ છે, તે દ્રવ છે. ત્રિકાળી એનું સ્વરૂપ છે દ્રવ. ધર્માસ્થી અધર્મા આકાશ ને કાપ અસ્તિત્વાદી એના ગુણ અને સ્વભાવ પરંતી પર્યાય ને સ્વભાવ પરંતી પર્યાય છે. ચારમાં કોઈ વિભાવ ધર્માસ્થી અધર્માસ્થી જો આ જગતના પદાર્થ એ આત્માના જ્ઞાનની એક સમયની પર્યાયમાં જાણવાની તાકાત વાળો આત્મા છે. સમજાણું કઈ? જીવ પૂતગલ કે વિના અને ચાર દ્રવ્ય વિભાવ ગુણ વિભાવ પર્યાય નહીં હૈ. જીવ અને પૂતગલ સિવાય બીજા ચારમાં વિકારી ગુણ અને વિકારી પર્યાય નથી. જીવ પૂતગલ ને સ્વભાવ વિભાવ દોનો હૈ. જીવ ને પૂતગલ માં બે છે, સ્વભાવ ને વિભાવ. પરમાણુ સ્વભાવ છે, ખંડ વિભાવ છે. જીવમાં પણ કેવો જ્ઞાન આદિ સ્વભાવ છે, ચાર જ્ઞાન આદિ વિભાવ છે, અશુદ્ધ આદિ રાગાદિ વિભાવ છે. ઉનમે સિદ્ધો મેં તો સ્વભાવ હૈ, સંસારી મેં વિભાવ કી મુખ્યતા હૈ. એમ કે એ તો સ્વભાવ ખરો એમાંથી, પણ મુખ્યતા વિભાવની છે. સંસારી જીવને સંન્યક દર્શન જ્ઞાન આદિ છે, એટલો શુદ્ધતા હોય છે. બીજી અશુદ્ધતા પણ અશુદ્ધતાની મુખ્યતા છે. સિદ્ધને એકલા સ્વભાવની એકલી સ્વભાવતા છે. ઉદગળ પરમાણ મેં સ્વભાવી હૈ, એક રજકણ તો એકલો સ્વાભાવિક વસ્તુ છે. ખંડ મેં વિભાવ હિ હૈ, ખંડમાં સ્વભાવ નથી, વિભાવ જ છે. ઈ તરહ સમુપ દ્રવ્યો કા સંક્ષેપ છે વ્યાખ્યાન જાણના. બહુ ટૂંકામાં છોનું વ્યાખ્યા. આ જૌદ બ્રહ્માંડમાં છ પદાર્થ, એનું આ સાધારણ અસાધારણ સાધારણ અસાધારણ મૂળ ને કરી આવી વ્યાખ્યા સ્વભાવની વાત કરી. સમજાવવામાં નવી ગાથા પૂરી થઈ. 58 ઓકે, તમે શું એમાં સમજાવ નહીં બરાબર? એનું થોડું થોડું લઈ જુઓ ઉપર ખીલી. એક તો જીવ વસ્તુ, જીવ વસ્તુ એ શુદ્ધ બુદ્ધ ને અખંડ એક સ્વભાવ પદાર્થ. એક એક જીવો ભિન્ન, એ જીવના દર્શન ને જ્ઞાન બે મુખ્ય ગુણ, ચૈતન્યના મુખ્ય ગુણ. એમાં જ્ઞાન ગુણની છે તે આઠ અવસ્થા, આઠ બેટા. એમાં ત્રણ અને ચાર જ્ઞાનની સંન્યક ચાર દિશા અને જ્ઞાનની ત્રણ દિશા એ ખંડ ને અશુદ્ધ છે, માટે તે હેય છે. અને એમાં કેવલ જ્ઞાન અને કેવલ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની એ શુદ્ધ છે, અખંડ છે, માટે આદરણીય નામ અંગીકાર કરવા અથવા પ્રગટ કરવા લાયક છે. દર્શન ગુણ છે એની ચાર પર્યાય, કેવળ દર્શન, અવધિ, ચક્ષુ અચક્ષુ. એમાં ચક્ષુ અચક્ષુ અવધિ ત્રણ પર્યાય અશુદ્ધ ખંડ છે. ખંડ છે ને અશુદ્ધ છે, વિકળ છે ને અશુદ્ધ. કેવળ દર્શન થી સકળ છે અને અખંડ છે, સમજાણું એ શુદ્ધ છે. એટલે કેવળ દર્શન પર્યાય આત્માની અંતર પ્રગટ કરવા લાયક છે. એને માહિતી દ્રવ સ્વરૂપમાં ભરેલું શક્તિ છે, એની સામું જોવાથી તે દર્શન પ્રગટ થાય. સમજાણું કહે. હવે પૂજ્ય છે એમાં અમૂર્ત ગુણ નથી. શું કીધું? પરમાણુ થી માંડીને અનંત ખંડો આ બધા એમાં અમૃત પણ નથી. તો એ સિવાયના પાંચ પદાર્થો છે એમાં અમૃત પણ સાધારણ છે. કેમ કે ઘણામાં છે, ઘણામાં છે ને પાંચેમાં, માટે અમૃત પણ પાંચમાં છે માટે સાધારણ કહ્યું. પણ પૂજગળમાં એ નથી, એ અપેક્ષા એ પાંચમાં જ ખાસ છે, એની અપેક્ષા એ આને અસાધારણ કહ્યું. બરાબર થયું? હવે પ્રદેશ નું ક્ષેત્ર લેવું છે. આ તો ગુણ હવે એનું ક્ષેત્ર, ક્ષેત્ર કોઈ એક પ્રદેશી છે, કોઈ ક્ષેત્ર ઘણા પ્રદેશી છે. તો કાળ અને પરમાણુ એક જ પ્રદેશ છે, એમાં ઘણા પ્રદેશ નથી. એ બે ની અપેક્ષા એ ઘણા પરમાણુ અથવા આકાશ જીવ ધર્માથી એના પૂજગળોનું સાધારણ પણ પ્રદેશનું છે. અને આને પૂરું રાખો તો ઘણા પ્રદેશનું ઘણા દ્રવ્યોમાં માટે સાધારણ છે. પણ કાળમાં અને પરમાણુમાં એકમાં એ ઘણું નથી, એકમાં ઘણું નથી, એની અપેક્ષા લઈ તો એ બધામાં થઈ અસાધારણ કહેવાય છે. સમજાણું કઈ? અને મૂર્તપણું એ પૂજગળ નું અસાધારણ છે. પૂજગળમાં ખાસ છે, ખાસ છે, બીજામાં નથી, એને ખાસ અસાધારણ છે. સમજાણું? પછી આનંદ ગુણો લીધા. આનંદ ગુણો જે છે અસ્તિત્વવાદી, એ તો બધામાં છે, માટે તેને સાધારણ કહેવામાં આવે છે. સમજાણું કઈ? બીજા જે દ્રવ્યો હવે રહ્યા સ્વભાવ વિભાવની અપેક્ષા એ ચાર ને લેવા હોય તો ચાર જે છે જીવ ને પૂજગોળમાં તો વિભાવ ને સ્વભાવ બે છે. સ્વભાવ સિદ્ધ છે, સંસારીમાં વિભાવની મુખ્યતા છે. પૂજગોળમાં પરમાણુ સ્વભાવ છે, ખંડમાં એકલો વિભાવ છે. હવે એ સિવાયના ચાર દ્રવ્ય લઈએ તો એકલા સ્વભાવ ગુણ ને સ્વભાવ પર્યાય છે. આવી ગયો બધું એટલામાં. હે? ઓમ સાચ, ઓમ સાચ. બહુ પલાકા શીખવા જેવું નથી, અને ખ્યાલમાં લેવા જેવું વિશ્વાસ છે. એ જ્ઞાન નો આવો સ્વભાવ છે કે આ રીતે બધા પ્રકારો જ્ઞાનમાં જાણાય એમ કે છે. એ જ્ઞેયો જ્ઞાનમાં આવે નહીં ને, જ્ઞાન જ્ઞેય ને અડે નહીં, જ્ઞાન જાણે એવો એનો સ્વભાવ છે. અત્યારે પણ એનો સ્વભાવ એવો છે કે બધાને જાણવું, સત્સંગ ભલે ન હો પણ પરોક્ષ પણ જાણવું એ પ્રમાણ છે કે નહીં, સાચું છે કે નહીં. પરોક્ષ પણ કઈ અપ્રમાણ નથી. એના જ્ઞાનની પર્યાયમાં આ હું છું આ છે એમ બધું જાણવાની તાકાત છે, પણ એને કોઈ બી એ જાતનો વિચાર કર્યો. સમજાણું કઈ? આત્માના કથન એનો મહાધિકાર અને દ્રવગુણ પર્યાય છે. વ્યાખ્યાનની મુખ્યતા છે સાતમે સૌને ચિન્હ દોવા સૂત્ર કહી છે. આજે આદર કરને યોગ અતિન્દ્રિય સુખ સે તન્મય જો નિર્વિકલ ભાવ ઉસકી પ્રાપ્તિ કે લીએ શુદ્ધ ગુણ પર્યાય કે વ્યાખ્યાન કી મુખ્યતા સે આઠ દોવા કહેતે હૈ. ભગવાન આત્મા શુદ્ધ બુદ્ધ અખંડ નિર્વિકલ વસ્તુ એને આદરવા માટે હવે એના નિષ્કાર્ય નું કથન થયું. આર દુહામાં એમાં ચાર દુહામાં અનાદિ કર્મ સંબંધ કા વ્યાખ્યાન, પિછલે ચાર દુહામે કર્મ કે ફળ કા વ્યાખ્યાન, ઇસ પ્રકાર આઠ દુહા કા રહસ્ય હૈ. ઉસમે પ્રથમ જીવ ને કર્મ કા અનાદિ કાળ કા સંબંધ હૈ એસા કહેતે હૈ બતાવીને, પણ સંબંધ રહિત સ્વરૂપ છે એમ દ્રષ્ટિ કરાવવા માટે બતાવે છે.
જીવ કમુ અણાઈ જીવ જણી કમુ નતે કમે જીવો વિજણ્યો નહી દુહી વિઆઈ નતે જૈન.
હા, હે આત્મા, જીવો કે કર્મ અનાદિ કાળ સે, જીવ કર્મ કા કાળ સંબંધ હૈ. આ નિમિત્ત સંબંધ વર્ણન બેઠાવે. અવના દ્રવગુણ પર્યાય સ્વતંત્ર, દરેક ગુણના દ્રવ્યના ગુણ પર્યાય સ્વતંત્ર, પરમાણુના ગુણ પર્યાય સ્વતંત્ર એમ પોતાના હોવા છતાં હવે આ બે ને આમ સંબંધ છે નિમિત્ત એટલો વ્યવહાર બતાવે છે. ભગવાન આત્માના દ્રવ એના ગુણ ને એનો પર્યાય સ્વતંત્ર, પરમાણુ દ્રવ ગુણ ને પર્યાય સ્વતંત્ર, એ સૌનું પોતાનું સ્વરૂપ. પણ હવે આત્માને કર્મ ના પરમાણુ નો ગુણ ને પર્યાય જે કર્મ પર્યાય છે, આઈ જીવ ને વિચારી આવી એને બે ને નિમિત્ત નિમિત્ત સંબંધ છે. જાણો, જીવો ને કર્મ અનાદિ કાળ થી સંબંધ છે. એવો કોઈ બી પેલો કર્મ નો સંબંધ નહોતો ને નવો થયો એમ નથી. ઉદગે ક્યાંથી? ધૂળમાં. ઈજ કે છે, હમણાં ઈજ કે છે, કર્મ ને જીવે ઉપજાવ્યા નથી, કર્મે જીવ ને ઉપજાવ્યો નથી. એ કઈ સિદ્ધ કરવું છે નિમિત્ત સંબંધિયા. અનાદિકાળ થી સંબંધ ખાંડ માં જે માટી ને સોનું, સોનું સોના પણ માટી માટી પણ સંબંધ ખાંડ માં બે નો સંબંધ છે. શું સિદ્ધ કરવું છે? અનાદિ ખાણ આવે છે ને, કઈ સંબંધ માં આવે છે અનાદિ અનંત, કોઈ ને કરતા તે નો પાસે જીન ભગવાન આવે છે. ટૂંકા શબ્દો માં ઘણું કહ્યું છે. જીવ કર્મ બે અનાદિ ખાણ છે, બે સંબંધ માં અનાદિ ખાણ. કોઈ ને કરતા તે નો પાસે જીન ભગવાન, ભગવાન આત્મા પોતાના દ્રવગુણ પર્યાય ત્યાં હોવા છતાં, પરમાણુઓ પણ પોતાના દ્રવગુણ પર્યાય હોવા છતાં બે નો સંબંધ અનાદિ નો નિમિત્ત સંબંધ છે. એ આ વાત સિદ્ધ કરી છે. સમજાણું કઈ? જીવને કર્મ નહીં ઉત્પન્ન કર્યો, જીવે કર્મ નથી ઉત્પન્ન કર્યા. કર્મ તો પરમાણુ પૂજગળ ની પર્યાય છે, કર્મ તો પૂજગળ ની પર્યાય છે. એ તો વાત પહેલેથી કહી ગયા કે પરમાણુ ના ગુણ ની પર્યાય છે એની વિચારી. કર્મ પર્યાય એ કર્મ ના દ્રવગુણ પર્યાય જીવે નથી ઉપજાવ્યા. સમજાણું કઈ? જીવ પોતાના પર્યાય ને ઉપજાવે, પરના પર્યાય ને ઉપજાવે. એ જીવને કર્મ નહીં ઉત્પન્ન થયું, આત્માએ કર્મ ને ઉત્પન્ન નથી કર્યું. આત્માએ તો પોતાની પર્યાયમાં અજ્ઞાન ને રાગદ્વેષ ઉત્પન્ન કર્યા, કર્મ નથી ઉત્પન્ન કર્યું. કર્મે આત્માના રાગદ્વેષ ને ઉત્પન્ન નથી કર્યા, કર્મ પૂજગળની પર્યાય રૂપ છે, એની કર્મની પર્યાય એને ઉત્પન્ન કરી છે, આત્માએ નહીં. સમજાણું કઈ? વિનાના વ્રણાદી કર્મો ને બી અજીવ નહીં ઉપજાયા, એ કર્મે આત્માને નથી ઉપજાયો. શું કીધું? કે આત્મા પોતાના દ્રવગુણ પર્યાય વાળું અસ્તિત્વ તત્વ અને પરમાણુઓ જે કર્મના એના દ્રવગુણ પર્યાયના અસ્તિત્વ હોવા વાળું તત્વ છે. ખરું આમ અનાદિ આમ સંબંધ. પણ આ જીવે કર્મ કર્યા નથી, ઉપજાવ્યા નથી. કર્મ આને ઉપજાવ્યા, જીવને ઉપજાવ્યો નથી. કીધું ને કોઈ ઉપજાવ્યું તો ત્યાં છે, એનામાં ગેર્યા ક્યાં છે? શરીર નો પર્યાય શરીરમાં ઉપજેલો છે, આત્મા એ ઉપજાયો નથી. આત્માના પર્યાય ને શરીરે ઉપજાયો નથી, પર્યાય જીવે પોતાનો ઉપજાયો છે. અહીં તો શરીર નું નથી લેવું, અહીં તો કર્મ નું લેવું થાય છે. બે એક વસ્તુ જીવ એ પોતે પોતાના દ્રવ્ય અખંડ વસ્તુ ગુણ આદિ શક્તિ આદિ કીધી ને જ્ઞાન દર્શન આદિ એની પર્યાય, એની પર્યાય અસ્તિત્વ ગુણ આદિ કાયમ એની પર્યાય અને સ્વભાવ વિભાવ જે પોતાના જે સામે એના પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં જીવ છે. અને કર્મના રજગુણો એના દ્રવ્ય ગુણ પર્યાયમાં છે. એ કર્મના રજગુણો દ્રવ છે, એનો અસ્તિત્વવાદી ગુણ છે અને એની વિકારી કર્મરૂપ એની પર્યાય છે. એ પરમાણુઓ એના દ્રવગુણ પર્યાયમાં છે, આત્મા પોતાના દ્રવગુણ ફક્ત આમ નિમિત્ત સંબંધ છે. તેથી આ જીવે કર્મને કર્યા ઉપજાવ્યા અને કર્મે જીવને ઉપજાયો એમ નથી. કેવી છે? કઈ જાતને સમજાણો? બે હો, બે સમજ છે. હું બે આ એકે આને ઉપજાવ્યો ને આને આને ઉપજાવ્યો એમ નથી. સમજાણું કઈ? ક્યાં કે જીવ કર્મ દોનો કાય આદિ નહીં હૈ, દોનો અનાદિ. દેખો કર્મ નું દ્રવ્ય ગુણ ને પર્યાય પણ એ પણ એમને અનાદિ છે, જીવ નું અનાદિ છે. કોઈ કઈ આને આને ઉપજાવ્યું ને આને આને ઉપજાવ્યું છે નહીં. હા હા હા, કર્મ નું પર્યાય પણ અનાદિ નું છે, સમજાય છે? અને જીવ નું પર્યાય પણ અનાદિ નું છે. દ્રવ્ય ગુણ તો છે પણ પર્યાય પણ એમાં આ પર્યાય આને ઉપજાવ્યું ને આને આને ઉપજાવ્યું છે નહીં. હા હા, સંબંધ બતાવતા પણ આમ ઉપરા એકબીજા ઉપજાવ્યા નથી એમને એમ કે એમ કે સમજાવું કઈ? અરે જેમ એમાં છે હે, સંબંધ નો અર્થ શું? એ જ કે છે સંબંધ ની વ્યાખ્યા શું? સંબંધ વાળી ચીજ ને આ સંબંધ વાળા એ ઉપજાવી નથી, આ સંબંધ વાળી ચીજ આને ઉપજાવી, એમાં સિદ્ધ કરવું છે. સમજાણું કઈ? સમજાવું સમજાવું. દ્રવ્ય પોતાનું થવું, પર્યાય પણ થવું, પરમાણુ ને કર્મ પણ થવું, એમાં જીવે કર્મ ને થયું, જીવ ને લઈને કર્મ થયું અને કર્મ ને લઈને જીવ થયું એમ ક્યાં આવ્યું? ઉપજાવું એટલે ઉપજવું, સૃષ્ટિ થવી ઉપજવું. આત્માએ પોતાની સૃષ્ટિ પર્યાય ઉપજાવી, પરમાણુ એની પર્યાય સૃષ્ટિ ને ઉપજાવી, એમાં બેનો સંબંધ થતાં એકબીજાની કોઈને ઉપજવું એમ છે નહીં. સમજાણું કઈ? એના હું પણ દ્રવ છે ને એ તો પેલી વાત કરી ગયા. હવે બેનો સંબંધ છે છતાં એમ ન જાણવું કઈ સંબંધ છે? માંથી જીવે કર્મ તો શું કર્મ જીવ જાય જાણવું હે? ગુજરી ગયા એ કંદુ કરતો આપણને કરવો પડતા હું જુદો કંદુભાઈ સૌ લોકો સુધી ગયા છે, થોડા થોડા ફરતા તો ખરા, પાનો ફેર્યા તો ખરા, હો થોડા આમ ખ્યાલ માં આવતું નથી કે આત્મા છે અખંડ વસ્તુ, એના ગુણો જ્ઞાન દર્શન ને અસ્તિત્વ આદિ ગુણો, અને એની અહીં પર્યાયો કોઈ વિભાવિક ને કોઈ સ્વાભાવિક, કોઈ અપૂર્ણ સ્વભાવિક, કોઈને અપૂર્ણ સ્વભાવ ને વિભાવ ને કોઈ એક અવિભાવ, તથા એના સ્વભાવ તો અસ્તિત્વ ગુણાદી નો ગુણો પર્યાય તો હોય, સમજાણો. અને પરમાણુઓ જે છે કેટલાક છૂટા આવે એની અહીં વાત કરી નથી, અહીં તો કર્મ ની વાત કરી છે, વિભાવિક સંધ ની જે વાત કરી, વિભાવ પણ થવાનો પર્યાય ધર્મ પુદ્ધળ માં છે, એ કર્મ માં વિભાવપણે થવાનો પર્યાય ધર્મ કર્મ નો છે, જીવે એને કર્યો નથી અને એના વિભાવપણાની પર્યાય પ્રણમી છે, માટે જીવ નો કોઈ પર્યાય એને કર્યો છે ગુંડલ તો નહીં પણ કોઈ પર્યાય કર્યો છે એમ નથી, એમ કેમ થાય, સમજાણું કાંઈ. જીવ વસ્તુ ગુણ એની શક્તિ પર્યાય નો અપૂર્ણ વિભાવ સ્વભાવ પણ થવો, કર્મ એક રજગણો એના ગુણો વર્ણગંધર પર અસ્તિત્વ આદિ, અસ્તિત્વ આદિ સાધારણ પરાદા રંગ આદિ અસાધારણ એમાં જ છે, પણ એ ગુણ નું પરિણમન અહીં કર્મરૂપે જે અવસ્થા વિભાવ થઈ એ દ્રવગુણ પર્યાય, અને આ દ્રવગુણ પર્યાય ભલે આમ સંબંધ હો પણ આના પર્યાય ને આને ઉપજાવ્યા નથી, આની પર્યાય ને આને ઉપજાવ્યા નથી, બે એમાં છે પોતપોતાના. પછી તો પેલી વાત ધર્મગુણ પર્યાય ની વાત કરીને તા કરે, સમજાણું કાંઈ. क्यों के आदि नहीं है, जीव कर्म दोनों का आदि नहीं है, दोनों अनादि का है, रूपे व्यवहार भावार्थ व्यवहार नहीं से पर्याय कोई समूह की अपेक्षा नहीं नहीं, कर्म समय समय बांधता है, शू कीधु कर्म ना रजकणों से ने एमा नवा नवा पर्यायो कर्म मा कर्म ना रजकण मा थाय छे नवा नवा, અનાદિ નું કીધું ને એટલે જરીયે સિદ્ધ કરે છે, પર્યાય ની અપેક્ષા કર્મ ની પર્યાયો જે નવી નવી થાય છે એના સમૂહ ની અપેક્ષા નવી નવી કર્મ સમય સમય બાંધે પરમાણુ ની પર્યાય થાય, નવી નવી ઉપરાજન કરતા હૈ, જૈસે બીજ છે વૃક્ષ ને વૃક્ષ હૈ બીજ, ઉસી તરફ પહેલે બીજરૂપ કર્મો છે દેહ ધારતા હૈ, બીજ જે કર્મ હતું એનાથી દેહ થયો, એ નિમિત્ત ની વાત હોય, દેહ મેં નવી નવી કર્મો કો વિસ્તારતા હૈ, વળી નવી નવી પર્યાય કર્મ ની થાય છે, યહ તો બીજ છે વૃક્ષ હોવા, ઇસી પ્રકાર જન્મ સંતાન ચલી જતી હૈ, આ શરીર ની જન્મ સંતાન ચાલી જાય, એક શરીર બીજું શરીર ત્રીજું શરીર એમ ચાલુ હોય, પરંતુ શુદ્ધ નિશ્ચય સે વિચાર આ જાવે તો જીવ નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ જાય, આમ શરીર નું સંતાન ચાલ્યું જાય છે, અને આત્મામાં પણ એ જાતની વિકારની ઉત્પત્તિ આદિ ભાવ છે, સંતાનની અપેક્ષા એ નિમિત્ત એમાં આનું આનામાં, પરંતુ એ બે ના સંબંધ નો જે સંબંધ ભાવ પોતપોતાથી નવો નવો થયો એ આનો આનામાં એનો એનામાં એનાથી આઈને આઈથી જ્ઞાને એવું સંતાન આમ બે વિકાર નું ન્યા કર્મની કરી એમ સંચાલન જાય છે, તથા વસ્તુના સ્વભાવની જોડો બે ના સંબંધ નો પ્રવાહ એમને ચાલ્યો જાય છે, એનો પર્યાય નવા નવા એના, આનો પર્યાય નવા નવા આનો વિકારી આવે, તથા શુદ્ધ નિશ્ચય છે વિચારે એ વસ્તુને જોવે તો જીવ નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ જાય, ભગવાન તો નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ છે. સમજાણું કઈ? એ વિકારી સંતાન ને કર્મ ની સંતાન પ્રવાહ બે ને આત્મા જ્ઞાન દર્શન માં જાણનાર દેખનાર છે. સમજાણું કઈ? બીજી ભલે વાત આમ લીધું કે પોતાનું દ્રવગુણ પર્યાય એમને કહેવા ચાલે કર્મ નો પર્યાય ચાલે. અહીં કર્યું નથી, અહીં કર્યું નવું નવું પર્યાય થાય કર્મ કરી નવો નવો થાય. અહીં પણ પર્યાય નવો નવો થાય એ રીતે ભલે આમ પ્રવાહ ચાલુ, પણ એનો મૂળ સ્વભાવ આ બેના સંબંધ વિનાની જે વિકૃત અવસ્થા ને એ સિવાય માં જોઈએ. ભગવાન આત્મા નિર્મ જ્ઞાન દર્શન સ્વભાવ જી હૈ. એ તો જાણનાર દેખનાર જેનો સ્વભાવ જીવને એ કર્મ, જીવને એ કર્મ ન તો ઉત્પન્ન કીએ ઓર જીવ ભી ઇન કર્મો સે નહીં પેદા ક્યા. જીવ ભી અનાદિ કા હૈ, પુદગલ કર્મ અનાદિ કા હૈ. જીવ ઓર કર્મ નહી નહીં હૈ, જીવ અનાદિ કા કર્મો સે બંધા હૈ ઓર કર્મો કે ક્ષય સે મુક્ત હોતા હૈ. પોતાની પર્યાય માં વિકારી પર્યાય પોતે કરી ત્યાં એનું એક બંધન એને કારણે થયું, અને વિકારી છોડી એને કારણે એ કર્મ પર્યાય છૂટી ગઈ, બીજી પર્યાય થઈ. જાણો કર્મો કે મુક્ત હોતા એ વ્યાખ્યાન થી જો કહેતા કહેતા ઈશ્વર હવે કેમ થાય કે આત્મા સદા મુક્ત એવું જે કોઈ કહેનાર છે એમ નથી. પર્યાય માં ભાવબંધપણું છે ને કર્મ નું નિમિત્તપણું દ્રવ્ય સંબંધપણું છે, સદા મુક્ત અનાદિ નો છે એમ નથી. સમજાણું કઈ? આત્મા સદા મુક્ત હૈ, કર્મો સે રહિત હૈ, ઉનકા નિરાકરણ ક્યા એનું ખંડન કર્યું એમ નથી. કર્મ નો નિમિત્ત નો સંબંધ અને નિમિત્ત સંબંધ માં થયેલી વિકારી પર્યાય નો પણ સંબંધ જીવને અનાદિ છે, ભાવબંધ ને દ્રવ્યબંધ સંબંધ હે. એનો અભાવ કરે ત્યારે મુક્ત થાય, એથી એને અભાવ કરવાનો પ્રસંગ હો ત્યારે રે કે જો ભાવબંધ ને દ્રવ્યબંધ નો સ્વીકાર કરે તો એને ભાવબંધ નો અભાવ કરવાનો અવકાશ રહે. પણ ભાવ બંધ વિના નો સદાય છું, એટલે નિમિત્ત પણ મને બંધ, દ્રવ્ય પણ નથી તો ભાવે નથી, તો એને છૂટવાનું છોડવાનું કઈ રહેતું નથી. સમજાણું કઈ? એની વર્તમાન દશામાં વિકાર નું બંધપણું અને કર્મ નું બંધપણું એવું જો ન હોય તો એને છોડવા પણ રહેતું, મુક્તિ મુક્ત પણ કોઈ સિદ્ધ થતું નથી. સદા મુક્ત સી રીતે શું કે એમ કે છે? સદા મુક્ત હોય તો બંધન વિના મુક્ત પણ ક્યાંથી આવ્યું? સમજાવું કઈ? મુક્ત એમ ધ્વનિ સૂચવે છે કે બંધન હતું એનાથી જીત્યો. સમજાવું કઈ? વૃથા કે છે, સદા મુક્ત પર્યાય માં છે એમ કે છે. વૃથા છે એમ છે, એનો સ્વભાવ મુક્ત છે પણ પર્યાય માં મુક્ત છે એમ કેતા હોય એ ખોટી વાત છે. ચિકાર કર્યો એ તો સજ્જાત મારા આત્મા સિદ્ધ સુધ સિદ્ધ સુધ સિદ્ધ સુધ ક્રિયા કરે છે. મારા ભાઈ, મારા તો ભાઈ વસ્તુ એ શુદ્ધ ગુણ ને દેખે છે, પણ પર્યાયમાં અશુદ્ધ રૂપી બંધન ન હોય અને એને નિમિત્ત સંબંધ વિના અશુદ્ધ હોય છે, તે અશુદ્ધ કઈ સ્વભાવ ને આશરે હોય નહીં. દુઃખરૂપ દશા એ છે નહીં, પણ એને સંબંધ છે કર્મ નો એને દક્ષ ના આત્મા સ્વભાવ સંબંધ દુઃખ ને નથી, એટલે આવું દુઃખપણા નું બંધન એને ન હોય ભાવમાં, તો કર્મ નો નિમિત્તપણું પણ બંધન ન હોય, બે નું ન હોય તો એને છૂટવાનું હોતું નથી. પર્યાય માં બંધનપણું પોતાનું છે, અટકેલો રાજકાર માં, અને નિમિત્તપણે કર્મ છે. આમ સ્થિત હોય, હું આમ વાત હોય, તો સ્વભાવ ને આશ્રય બંધ ને છોડી મુગ્ધતા ને પ્રાપ્ત. હા, એ આ પરમાત્મા પ્રકાશ વર્ણવે છે. પરમાત્મા પોતે તો પ્રકાશ રૂપ જ છે વસ્તુ, પણ પર્યાય પણ જો પરમાત્મા પ્રકાશ રૂપ જ સદાય હોય તો એ પરમાત્મા પ્રકાશ ની મુક્ત દિશા એમ કહેવાનો કોઈ અવસર રહેતો તું આવી હોવા છતાં પર્યાય માં નિમિત્ત સંબંધ કેમ સિદ્ધ કરવો છે? સમજાણું કઈ નિમિત્ત સંબંધ છે તે પોતાને કારણે ત્યાં અટકેલો ભાવ પણ એના પર્યાય માં છે. વસ્તુ જેવું તમને નિર્મળ જ્ઞાન દર્શન પર્યાય વર્તમાન મુક્ત છે એમ જો કે, તો દ્રવ્યજન ગુણ ને મુક્ત છે. પર્યાય જો મુક્ત હોય તો મુક્ત પણું કરવાનું કઈ રહેતું નથી. મુક્ત ધ્વનિ જ એમ સૂચવે છે કે બંધન થી મોચનું, બંધન થી મોચન છૂટવું, તો બંધન જ નથી તો છૂટવું એ રહેતું નથી. જાણું કઈ એ બંધન થી તારા કારણે તારું બંધન, અને કર્મ નું બંધન કર્મ ને કારણે, પણ એવો બે સંબંધ. એસા સાત એસા દૂસરી જો શ્લોક જો જી પહેલે બંધા હુઆ હોવે તભી મુક્ત એસા કથન સંભવતા હૈ. પહેલો જો બંધાયેલો હોય તો મુક્ત એમ સંભવે, પણ બંધાયેલો નથી તો મુક્ત સંભવે નહીં. તો બંધાયેલોની વ્યાખ્યા એવી કે કર્મ નું નિમિત્ત વ્યવહાર બંધ છે, નિત્ય એનો વિકાર માં અટકેલો એ બંધ છે, બેને નિમિત્ત સંબંધ છે. और जो पहले बंधा ही नहीं तो फिर मुक्त ऐसा कहना किस तरह ठीक हो सकता है? पहलो बंधाणु नहीं, जेल में पीड़ो नहीं रहने के कहा जेल थी छूटो है, जेल में हतो कि नहीं कि ना छूटो, पर छूटो क्या रे कहवा है जेल में? ओ लांबी मुद्दते छूटो भाई, तुम कहते कि नहीं है? દોઢ ઓવર પંદર ઓવર કોક ને બી ઓવર એવી રીતે જેલ ના કામ. એમ આત્મા વસ્તુ ને ગુણ મુક્ત સ્વરૂપે હોવા છતાં, શુદ્ધ કહો કે મુક્ત સ્વરૂપ કહો, પર્યાય માં અવસ્થામાં એ સ્વભાવ અટકેલો ન હોય, નિમિત્ત બંધ ન હોય, અટકેલું તોડ્યું ને ચૂક્યો મુક્ત એમ કેમ કહેવાય? અને પર્યાય માં બંધન ને નિમિત્ત નો સંબંધ હે, સમજાણું કઈ? આટલા બધા ઓળખા બહુ જાજા નથી હોય તો મારા ત્યાં લાંબુ લાગે છે. એક થી બે હોય છે ને આંકડા, પછી બધા આંકડા બધા મજા છે. અગિયાર નો આંકડો કોઈ બી ન થાય, દાદા 2955 પણ બધા એક ને દો ની અંદર ના બધા, એમ બધા તત્વના વસ્તુના સ્વતઃ સ્વભાવના નિયમો તો એના એનામાં બહુ થોડા છે, પણ એના વિસ્તાર ઘણા થઈ ગયા રખડવાના ટાળવાના પ્રકાર ને, એથી એને જાણીતું ઘણું જાણે છે. મુક્ત તો છૂટે હુએ કા નામ હૈ, તો જબ બંધાય નહીં તો ફિર છૂટા કિસ કા પર્યાય ને સિદ્ધ કરે છે. પર્યાય માં વિકારપણું અને વિકાર વિભાવપણું ને એને કર્મ નો નિમિત્ત સંબંધ પણ એવો વ્યવહાર છે. જો અબંધ હૈ ઉસકો છૂટા તેના ઠીક નહીં. બરાબર છે. જેલમાં ગયો જ નથી એને તો ઠીક છૂટી ના જાઓ. એને એમ કેવું ઠીક કહેવાય? જો વિના બંધ વિભાવ નો જોઈ જીવન ત્યાં ત્યાં વિના બંધ જોયું એનો શબ્દ થતો હોય છે નવામાં. શું કરો સુધારો? આ બધી મહેનત ઉઠાય છે આ શબ્દો ને બધાની કેટલી મહેનત કરે છે નીકળે તમને સમજ. આ શબ્દ આમ જોઈએ ને આ શબ્દ આમ જોઈએ આ શબ્દ વિના બંધ મુક્તિ માનતે હૈ ઉનકા કથન નિરર્થક હૈ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ નિર્મળાનંદ પ્રભુ વસ્તુએ ને શક્તિએ અબંધ સ્વરૂપ હોવા છતાં શુદ્ધ કહો કે અબંધ કહો, પર્યાયમાં અશુદ્ધ ને અબંધ ન હો અને નિમિત્ત નો બંધ એને સંબંધ વ્યવહાર ન હો તો છૂટવું. અશુદ્ધ થી છૂટ્યો બંધ થી છૂટ્યો એ કેવું અથવા ભાવનું જ નિરર્થકપણું થાય છે. એ પરમાત્મા પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. પરમાત્મા પર્યાયમાં પરમાત્મા પણ નથી એનું. સમજાણું કઈ? અવસ્થામાં અટકેલો પર્યાય છે. વિકારી અટકેલો ન હોય તો છૂટવું એમ કહી શકે કોને? ભલે એને માન્યું છે પણ બંધ છું પણ એવું બંધ છું એવું ભ્રમતો છે કે નહીં કે નથી? એ ભ્રમ એ ભ્રમ છે એમ કે વસ્તુ જ્ઞાનાનંદ પ્રભુ અબંધ વસ્તુ ને અબંધ શક્તિ પણ પર્યાયમાં કઈ છે કે નહીં? ભ્રમ ભ્રમણા શુદ્ધતા અટકવું બંધ નિમિત્ત નો સંબંધ છે કે નહીં? હોય તો છૂટું શું રહ્યું? માન્યો છું કે બંધ રૂપ એવી દશા હતી. એ દશામાં કર્મ ના નિમિત્ત નો સંબંધ હતો. આમ બ્રહ્મ છોડ્યો ભગવાન છું. સમજાણો? એ બ્રહ્મ હતો તો છોડ્યો એમ કહેવામાં આવે પણ નથી ને છોડ્યો એમ બની શકે નહીં. પરમાત્મા પ્રકાશ માં નાખ્યો શું કરવા? સમજાણું? નહી પરમાત્મા પ્રકાશ વસ્તુ તો પરમાત્મા પ્રકાશ જ છે. હા વસ્તુ વસ્તુ ને ગુણ હો ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ અબંધ મુક્ત સ્વરૂપ. પણ પર્યાય અવસ્થામાં જો મુક્ત હોય તો મૂકવું કોનું? અવસ્થામાં વિકાર પુનપાપ ભ્રમણા રાગો આવો આટલો આટલો આ એવો બ્રહ્મ ને જ્ઞાન ન હોય તો જ્ઞાન થી સ્થિતિ ને જ્ઞાન થવું બંધ સ્થિતિ ને અબંધ થવું મુક્ત થવું એ રહેતો નથી. માટે એની અવસ્થામાં વિકાર નો સંબંધ માં બંધ છે. વિકાર રૂપી સંબંધ નો બંધ છે અને કર્મ ના નિમિત્ત રૂપી સંબંધ બંધ છે. વસન નિરર્થક હૈ. બંધ વિના મુક્તિ કે જો અનાદિ કા મુક્તિ હોય તો પીછે બંધ કૈસે સંભવ સકતા હૈ? અનાદિ નો જો પર્યાય માં મુક્ત હોય દ્રવગુણ મુક્ત છે પણ પર્યાય મુક્ત હોય તો કૈસે છૂટે? બંધ હોય તભી મોચન છુટકારા હો શકે. બંધ હોય તો છુટકારો મુક્તિ થાય પર્યાય માં. જો બંધ ના હોય તો મુક્ત કહેના નિર્થક છે. એટલી વસ્તુ ને ગુણ ને દ્રવ ને સિદ્ધ કરી પર્યાયમાં વિભાવપણું અલ્પજ્ઞપણું સિદ્ધ કર્યું એથી ભાવબંધ રૂપે છે દ્રવ રૂપ નિમિત્ત છે એનો અભાવ કરવા માટે ભગવાન પૂર્ણાનંદ છે એનો આશ્રય કરતા બંધને મૂકી થાય છે. મંડન માં હોય તો એને સ્વભાવ તરફ ઉત્સાહ કરવાનું રહેતું, પરમાત્મા આમ નજર કરવાની રહેતી નથી. પરમાત્મા થઈ ગયો પર્યાયમાં તો પરમાત્મા દ્રવ છે એમાં નજર કરવાનું રહેતું નથી. માટે બંધ છે એ સ્વભાવ ને આશ્રય બંધ છૂટે મુક્ત થાય.